ભગવાનનો ઉપદેશ, પણ હું મારો ભગવાન અને બે સિવાય બીજા કોઈ છે જ નહીં. આવી જાતની અત્યંત પૂજા કરતી વખતે આપણું હૃદય હોવું જોઈએ. આ તો પૂજા કરતી વખતે ધ્યાન કઈ થતું હોય તો એ કેમ ચાલે? ભગવાન સિવાય બીજા કોઈને નહીં જોવાનો તે વખતે, બીજું કઈ જ દેખાય નહીં, કેવળ બસ પ્રેમથી જાણે મૂર્તિમાં મારા પ્રભુ જ છે. એવી જાતની જે ભક્તિ એ ભગવાનની અર્ચન ભક્તિ છે. અંતકરણની શુદ્ધિ માટે એની જરૂર છે. સવારમાં કલાક પણ એમને દૂધથી નવડાવીએ, દહીંથી નવડાવીએ, વાગા પહેરાવીએ, આરતી કરીએ, પ્રાર્થના કરીએ, એટલી વાર તો મન એનામાં પરોવાય. આમ ધીમે 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 કરતા કરતા અંતકરણ શુદ્ધ થાય. એટલે આલંબન જોઈએ ને, આલંબન માટે અર્ચન ભક્તિની જરૂર છે. અને એટલા માટે અર્ચન ભક્તિને પાંચમી ભક્તિ કહી છે. અને છઠ્ઠી ભક્તિ વંદન. વંદન ભક્તિનો એક અર્થ થાય કે બધાને નમસ્કાર કરવા, અથવા પ્રાણી માત્ર મારા પ્રભુનું સ્વરૂપ છે એમ માણીને બધાને વંદન કરવા, બરાબર છે. પણ વંદન ભક્તિનો અર્થ થાય નમ્રતા. નમ્ર બની જવું એ પણ ભગવાનની વંદન ભક્તિ છે. એ કોઈની સામે કોપ કરીને કે અક્કડ થઈને વાત નહીં કરવાની, પણ બહુ જ પ્રેમથી નમ્રતાપૂર્વક વાત કરીએ એ પણ ભગવાનની વંદન ભક્તિ છે. જ્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા જતા હોઈએ તો રસ્તામાં જે કોઈ મળે એ મારા પ્રભુનું સ્વરૂપ છે એમ માનીને એને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી નારાયણ, જય ભોળાનાથ, જય ગુરુદેવ દત્ત આવું કેવું. પછી આપણે જતા હોઈએ ને આપણો દુશ્મન મળ્યો, ત્યાં આરો કઈથી મળ્યો, કાગડો હમો જ મળે, અને આપણે બે ચાર ગારો દીધી તો પેલા વંદન ભગવાનને મંજૂર નથી. આપણે જતા હોઈએ દર્શન કરવા માટે અને રસ્તામાં ઉઘરાણી વાળો મળે, આપણા પૈસાનું શું કર્યું? તારા બાપ કેટલા બધા દિવસ થયા આમ છે તેમ છે, તો ભાઈ તું દર્શન કરવા જાય છે કે ઉઘરાણી કરવા નીકળ્યો છે? તે વખતે તો દુશ્મન મળે તો પણ મારા પ્રભુનું સ્વરૂપ છે એમ માની એને વંદન કરવા, એનું નામ વંદન ભક્તિ છે. પ્રાણી માત્રમાં પ્રભુને પ્રેક્ષીને વંદીએ એનું નામ ભગવાનની વંદન ભક્તિ છે. શિવ પુરાણમાં મજાનું દ્રષ્ટાંત આવે છે કે ઇન્દ્ર રાજાનો એવો નિયમ કે દરરોજ કૈલાસમાં જઈને શંકર ભગવાનની પૂજા કરવાની. આ ભગવાનની પૂજા કરવા જાય ત્યાં સત્તા કે એના સાહેબીના પ્રતિકો એ જોડે ના લઈ જવાય. પણ આ તો છકેલો હતો ને, આગળ 25 પોલીસો, પાછળ 25 અનુચરો, એ બાજુ 5-25 છે. એકના હાથમાં થાળ ફૂલાનો, એકના હાથમાં પૂજાપાનો થાળ, બીજાના હાથમાં પાણીનો લોટો, ત્રીજાના હાથમાં દૂધનો લોટો, એ આગળ એમના બૃહસ્પતિ ગોળ ચાલે અને ઇન્દ્રના હાથમાં વજ્ર. ભાઈ વજ્ર લઈને પૂજા કરવા તું જાય છે? લાખી લઈને પૂજા કરવા જવાનું ભગવાનની? એ વજ્ર લઈને જાય એમ બસ, જાણે કે શું. આને પૂજા, આને વંદન ન કહેવાય. ઇન્દ્ર દરરોજ જાય. ભોળાનાથને વિચાર આવ્યો કે લાવ આજે ઇન્દ્રની કસોટી કરું. આ તો ભાઈ સ્વર્ગમાંથી ઉતરવાનું અને હિમાલયની તો કેડી, આપણા ક્ષીર મોટી અને આપણા મોટા પહાડ, અને આટલી રસ્તામાં થઈને જવાનું. એટલે ભગવાન શંકર સાધુ બની ગયા બાબાજી, અને સાધુ બની રસ્તા વચ્ચે બેસી ગયા. પેલા અનુચરો આગળ આવ્યા, હે મહારાજ તમે જાઓ. કેમ? ઇન્દ્ર રાજા આવે છે. કોણ ઇન્દ્ર? અરે તમે ઇન્દ્ર નથી ઓળખતા? અરે ઇન્દ્ર કોણ? અરે આ સંતને શું ભાઈ, એને તો ઇન્દ્ર ઇન્દ્ર છે આ તો. અરે પણ ઇન્દ્ર રાજા સ્વર્ગના રાજા? કોણ સ્વર્ગના રાજા? સ્વર્ગ કા રાજા તો મેં હું. એલા મહારાજ તું ખબર, આ ઇન્દ્ર રાજા આવે છે, રસ્તો ખાલી કરી જવા દે, તું ખાસ નથી ઘસવાનો. ઇન્દ્ર એટલે કોણ? સંતો ને શું ભાઈ. ચાહ ગઈ ચિંતા ગઈ અને મનવા બે પરવા, જીનકો કછું ને ચાહીએ વો શાહન કે શા. યાને કોઈની પાસે કશું જ જોઈતું નથી, એ સાત બાદશાહનો બાદશાહ છે. સંત એટલે પૃથ્વી પરના હરતા ફરતા ઈશ્વરો, પૃથ્વી પરના દેવો સંત ધારે તે કરે. કબીર સાહેબે ગાયું કે દેવ મે બડા મહાદેવ હે અને તીર્થ મે બડી ગંગા, અરે પંચ મે બડા પરમેશ્વર પણ સબસે બડા એક નંગા, જતન કર રખો ગુરુ કા જોલી ઝંડા. હે સબસે બડા એક નંગા. નંગા એટલે આપણે કહીએ છીએ નંગા ખુદા સે જોડાવટ. એટલે નંગો એટલે દાડે કરે, એ ગામમાં દાદાગીરી કરે, એ નાગો નહીં, હા એ તો કઈ ઉડી જાય. પણ લંગોટી વાળો દિગંબર સંત એ ભગવાન થી પણ મહાન છે. સ્વામી રામતીર્થ હિમાલયમાં ફરે જોડે શિષ્યો, હવે કેટલી કેટલી મોટી હિમશિલાઓ, 500,000 મણની, હા ઘર પડે. પેરિયા પડવા લાગી. પેલા ગભરાયા કે મરી ગયા સ્વામી આપણી પર. સ્વામી ઠેર જા, રામ બાદશાહ કી સવારી આતી હે. પોતાની જાતને બાદશાહ માને અને પાસે તો એક કોળી પણ નહીં એમની. ઠેર જા, એ સીધા અંદર ઠેરી ગઈ. કેટલી શક્તિ છે એના શબ્દોમાં. તો એ શબ્દોમાં શક્તિ ક્યારે આવે? અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે, સરળ હોય ત્યારે. સંતોનું હૃદય અત્યંત શુદ્ધ હોય છે એટલે એમના શબ્દોમાં એવી શક્તિ હોય છે કે જે કહે થઈ જાય. ઠેજા કહેતા હું અગધર નહીં. હમણાંની જ વાત છે આ, કે બહુ 100 વર્ષની વાત છે, બહુ આગી વાત નથી. આવી જબરજસ્ત શક્તિ આ સંતોમાં હોય છે. એટલે સંત સર્વથી મોટા છે. એનાથી બડા સબસે બડા એક નંગા. ચાર જણ ગઠરી લેકર ચલ્યો ઓર સાથ ચલા એક નંગા. આ ચારે બીચ મે ડૂબ ગયા પણ પાર નીકળ ગયા નંગા. જતન કર રખો ગુરુ કા ઝોલી ઝંડા. શું ના કરી શકે સંત, જેને કશું જોઈતું નથી. એ સાત બાદશાહનો બાદશાહ છે. એટલે કહું ચાલ, સિકંદર બાદશાહ જયારે વિશ્વનો વિજય કરવા માટે નીકળ્યો કે મારે જગત જીતી લેવું છે. કોણ જાણે બીજાને જીતવામાં શું આનંદ આવતો હશે. બધું મારે જ જોઈએ, બીજાને કઈ જોઈતું જ નથી. આ વૃત્તિ બહુ ખરાબ છે. હા, હે, બીજાનું લઈ જ લેવાનું, મારે કોઈને આપવાનું જ નહીં, એ કેવી ખરાબ વૃત્તિ છે. રાવણ વૃત્તિ છે. રાવણ મરી ગયો નથી. હા ભાઈ, રાવણ માનવ માત્રના હૃદયમાં જીવ્યો છે. માનવ રાવણ વૃત્તિ લઈને જે દિવસે પડોશીનું ઘર પડાવી લેવાની વૃત્તિ થાય, જે દિવસે પડોશીનું ખેતર પડાવી લેવાની વૃત્તિ થાય, પડોશીનું શું કોઈનું પણ પારકાનું ધન વાંચવી લેવાની વૃત્તિ થાય, સમજીને જો આપણામાં રાવણ પ્રગટ્યો છે અને એ રાવણ સર્વનાશ કરાવી નાખે. જો રાવણની પાછળ કોઈ જીવ ના, બધાને મારી નાખ્યા. કારણ કે વૃત્તિ ખરાબ છે, એ રાવણ વૃત્તિ છે. માટે કોઈનું પડાવી લેવાની કે ઝૂંટવી લેવાની, વણ હક્કનું લેવાનો કોઈ દિવસ વિચાર ન કરીએ, નહીં તો એ વિચાર આપણો સર્વનાશ કરી નાખશે. કારણ કે એ રાવણ વૃત્તિ છે. બધા રાવણને કોઈ રવા જ ના દીધો. મજાની વાત છે, રાવણ જયારે પડ્યો ભગવાને એને બાણ માર્યા. રાવણમાં કઈ 10 માથા નતા પણ એના 10 દુર્ગુણ હતા. કામ ક્રોધ મદ લોભ મોહ આ બધા 10 દુર્ગુણ હતા. ભગવાને બાણ મારી મારીને એના એક એક દુર્ગુણને દૂર કરી દીધા. જો રામનું નામ દુર્ગુણને દૂર કરે, દુર્વૃત્તિ દાનવ સંહાર. રામનું નામ લઈએ ને એટલે દુર્ગુણ રૂપી જે રાક્ષસો છે, જે દાનવો છે, એનો નાશ થઈ જાય. ભગવાને બધા મારી નાખ્યા. છેલ્લો રાવણનું સાચું માથું રહ્યું એટલે ભગવાને બાણ માર્યું. રાવણ વિવળ થઈને નીચે પડી ગયો. અંત સમય નજીક આવી ગયો એટલે એને માર્યા પછી ભગવાનને હૃદય ભરી આવ્યું. રામજી રુદન કરવા લાગ્યા. બોલાવે રાવણને કોઈ રાક્ષસ કહી શકશે કે જેની પાછળ દુશ્મન રડે છે એને મારનાર 14 કોટીનો બ્રહ્માંડનો નાયક એવા રામ રડે, એ રાવણને આપણાથી ખરાબ કેમ કહેવાય? હે, લક્ષ્મણને લાગ્યું કે આ શું મહારાજ, એક આતતાઈને માર્યો એમાં રડવાનું શેનું? કે લક્ષ્મણ, રાવણ ખરેખર મહાન હતો. એક જ દુર્ગુણને લઈને એનો નાશ થયો. આખું આસન સોનાનું હોય ભાઈ, પણ અંદર જો એક જ છિદ્ર પડી ગયું તો અંદરનું બધું પ્રવાહી નીકળી જાય. તેમ રાવણ અત્યંત વૈજ્ઞાનિક હતો, મોટો. આ સમુદ્રના ખારા પાણીને મીઠો કરવાનું એની પાસે યોજના હતી. એ નવે આજુ આપણે હમણાં જ કઈ ચંદ્રના ગ્રહમાં ગયા છે, પણ રાવણ તો નવે ગ્રહમાં જ હતો. વિમાનની વાતો આપણે કરીએ છીએ હમણાં, પણ રાવણના વખતમાં તો વિમાન હતું. જેટલું મોટું કરવું એટલું મોટું થાય, જેટલું નાનું કરવું એટલું નાનું થાય, જ્યાં જવું હોય તે લઈ જાય. આવો મહાન વૈજ્ઞાનિક હતો, પણ એક અભિમાનના દુર્ગુણને લીધે એનો નાશ થઈ ગયો. હા, રાવણ છેલ્લો શ્વાસ લઈ રહ્યા છે. ભગવાન લક્ષ્મણ કે ચાલ એની પાસે. ભગવાન રાવણની પાસે આવ્યા. આ રાવણને ખરાબ કેમ કહેવાય? અંત સમયે જેની સામે ભગવાન ઉભા છે એ રાવણને આપણાથી દુષ્ટ કેમ કહેવાય? ની કેટલો પૂર્વનો પુણ્ય હોય ત્યારે અંત સમયે ભગવાન સામે આવીને ઉભા રહે. રાવણનો છેલ્લો શ્વાસ જાય છે, ભગવાન લક્ષ્મણ સાથે પહોંચ્યા. રાવણે જોયા, હસ્યો. રાવણ હસ્યો, હજુ અંત સમયે પણ હસે છે. એટલે ભગવાને પૂછ્યું કે લંકા લંકેશ, કેમ રુદન કેમ હસ્યા તમે? કે મહારાજ, જો આ રાવણ કેવું બોલે છે. આપણા 2 મહાગ્રંથોની બહુ મોટી વિશેષતા છે, એક રામાયણ અને બીજો મહાભારત. મહાભારતમાં વિલન દુર્યોધન છે અને રામાયણમાં વિલન રાવણ છે, પણ મરતી વખતે અંત સમયે આપણા આ કવિઓ એના હૃદયમાં એની પાસેથી એવા વાક્યો બોલાવે છે કે આપણે એ આપણી વાચકની શ્રોતાઓની અનુકંપા લઈ જાય છે, આપણો પ્રેમ લઈ જાય છે. બોલો કેટલી બધી આ સૂક્ષ્મ વિચાર છે, જે ક્રિટિક્સ છે મોટા મોટા જે ટીકા કરીને આપણા ગ્રંથોને વાંચનારા છે એ લોકોએ કહ્યું કે આ આ મહાકવિઓએ કેવું લખ્યું છે કે ઠેર સુધી આપણે રાવણને ગાળો દઈએ છીએ, પણ અંત સમયે એની પાસે એવું બોલાવડાવે છે કે રાવણ આપણી સહાનુભૂતિ લઈને જાય છે. બોલો કેવી આ કળા છે. દુર્યોધનને અંત સુધી ગાળો દઈએ છીએ, પણ અંત સમયે દુર્યોધન પાસે વ્યાસ ભગવાન એવા શબ્દો બોલાવે છે કે આપણને દુર્યોધન પ્રત્યે માન થાય કે સારો સારો અથવા તો જો આ કળા છે આપણા મહાકવિઓની, વિશ્વનો કોઈ કવિ આ કળા નથી કરી શક્યો. દુષ્ટ ઠેર સુધી દુષ્ટ જ રહેશે, જયારે આ રાવણ દુષ્ટ નથી રહ્યો એ બતાવે છે. ભગવાન એની પાસે આવ્યા કે કેમ હસ્યા, કે ભગવાન મને હસવું એ વાતનું આવ્યું કે આટલું બધું તમે લોહી લેવડાવી નાખ્યું, લાખો રાક્ષસો કાપી નાખ્યા, લાખો સ્ત્રીઓને વિધવા બનાવી દીધી, લાખો બાળકોને નિરાધાર બનાવી દીધા, ભગવાન તમને મળ્યું શું? જો રાવણ પૂછે છે તમે શું મેળ્યું પ્રભુ, સીતા તો તમારા હતા અને તમે લઈ જવાના છો, મને હસવો આનંદ એનો થયો કે મારું રાજ્ય મારા વિભીષણને મળે છે ને, દુશ્મન તો નથી રહેતો ને, મારી પાસે મારો વારસદાર મારો ભાઈ થાય છે એનો મને આનંદ છે, એટલે હસ્યો. જો આ રાવણ બોલે છે હા, એટલે ભગવાને કહું રાવણ માગો તમારે શું છે, મારે શું માગવાનું, મારી સામે તમે ઉભા છો અને આવો અંત ક્યારે આવશે કે પાસે તમે ઉભા હોય ને મારી આંખ મીચાય, એ હાથ પગ નિરબળ બને ને શ્વાસ છેલ્લો સંચરે, હે દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી, આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી. છેલ્લી ઘડીએ ભગવાન સામે ઉભા હોય આથી કેવો એમ પુણ્યશાળી કહેવાય. રાવણે કહ્યું ભગવાન મારે શું જોઈએ, એક વાત કહું, લક્ષ્મણજી રાવણની પાસે જ બહુ શીખવા જેવું છે, તો કોને જગતને ઉપયોગી થઈ પડે. રાવણે કહ્યું મહારાજ બહુ મોડા પડ્યા છો, હવે મારી પાસે બહુ સમય નથી, સમય આ મારો અંત નજીક આવી ગયો છે, પણ લક્ષ્મણ જીવનમાં મેં ત્રણ ભૂલો કરી, આ જગતને કહેજો કે આવી ત્રણ ભૂલો એ કરે ના, એ ત્રણ ભૂલોને લીધે હું 14 ચોકડીનો રાજા, મારી સોનાની લંકા, આટલું મોટી મારી શક્તિ પણ સર્વનાશ થઈ ગયો. એ કઈ ભૂલો? એક પહેલી ભૂલ, મેં પડોશીની સાથે વ્યવહાર કર્યો. જો બહુ સુંદર વાત સમજાવે છે રાવણ, પડોશી જ ના રહેવા દીધો, બધું ખેંચી જ લીધું, બધાનું મારે જ જુઓ છે, તમારે કોઈને રહેવા દેવું જ નથી. જો મારો પડોશી સબળ હોત, સારા સંબંધ હોત, તો રામચંદ્રજીને ખબર પડે કે રાવણને કેમ જીતાય છે, પણ શું કરું, મેં જ ભૂલ કરી, પડોશી જ ના રહેવા દીધો. જો ઈસુ ખ્રિસ્તે પણ બાઇબલમાં લખ્યું છે કે લવ થાય નેબર, તારા પડોશીને ચા, કેમ? ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે આપણે સાચું બોલજો હૃદય પર હાથ મૂકીને આપણે વધારેમાં વધારે જો ઈર્ષા કરતા હોય તો કોની કરીએ છીએ, પડોશીની જ. જો પડોશીને લોટરીનો નંબર લાગે અને 3 લાખ રૂપિયા લાગી જાય તો આપણા પેટમાં કડકડતું તેલ નીકળી જાય કે એક વેંત છે જે 3 લાખ રૂપિયા લાગી ગયા ના, સારી ખેતી પાકી ગઈ જાણી. એ જો પડોશીનો છોકરો ફર્સ્ટ ક્લાસ પાસ થયો હોય તો સારું, ચોરીઓ કરી કરી દીધું આ બધું આવું છે એમ, પણ આપણને કરાર ના હોય પેલી ગયા તો ભાઈ એનો સારો છે કે નહીં, અને બીજા ગામમાં અથવા બીજા ફળિયામાં કોઈના 3 લાખ રૂપિયા લાગે, બહુ ભાઈ એમ એવું નથી, 5 લાખ લાગે હતી આપણને ગમે, એ પેલા પડોશીને લાગે એ ગમે નહીં. એટલે ઈશ્વરે કહ્યું કે લવ ધાઈ નેબર, તારા પડોશીને પહેલો ચાહ, પછી બીજાને ચાહવાની વાત કર. માટે ભાઈ પડોશીની સાથે પ્રેમ રાખો. ના, આ રાવણ કહી ગયો કે સંસારના લોકોને લક્ષ્મણજી કહેજો કે પડોશીની સાથે વેર ના કરે, ભાઈ જોડે રહેવાનું છે, હાથે ઘસાય ને પગે ઘસાય, એ જોડે રહીએ એટલે અથડાય, એમાં લડવાને કઈ પાલવે આપણે. માટે જિંદગી મળી છે તો પ્રેમથી જીવી જાણો ને, શુક્રવાર ઝઘડા કજિયા કરીને આપણે આ બધી ક્લેશ વહોરી લેવો જોઈએ. માટે પડોશીને ચઢવાનું ઈસુએ પણ આપણને કહ્યું કે ભાઈ લવ ધાઈ ને બોલ, તારા પડોશી ને તું પહેલો ચા, પછી બીજાને ચા. જો અડધી રાતે ઘરમાં ચોર બેઠો હશે કે સાપ નીકળ્યો હશે તો સારા સંબંધ હશે તો પડોશી આવશે, બીજા ફરિયામાં ભાઈબંધ રહેતો હશે ને એને આવકમાં વાર લાગશે. મને કોઈ દિવસ પડોશીની સાથે વેર કરશો ના. જો આ રાવણે આપણને શીખવાડ્યું છે, કરજણ પાસે અણસ્તુ ગામ છે, ત્યાં મારી કથા રાતે રાતે કથા કરું, હાઈસ્કૂલમાં નોકરી એટલે ભાઈ રાતે જઉં ને. એક દરફ એ ગામમાં અમારે ગમે બધી છોડીઓ બહુ પહેરાવેલી, તે અમારી ફોઈઓ ખરી, થોડી બહેનો ખરી, દીકરીઓ જેવી ખરી, તો કે એક દરફ તમે રહી જાઓ ભાઈ અને બધાને આપણે મૂકા રવિવારે હું રહી જાઉં. રવિવાર સવારમાં ગામના જુવાનિયા છોકરાઓની સભા ભરી અને એ લોકોની ઘણી બધી વાતો કરી. હવે સાંજે 3 થી 5 પાછું ભેંસો આવતા પહેલા બહેનો પાછું જતું રહેવું પડે, એટલે 3 થી 5 બહેનોની સભા રાખી, મે બધી વાતો કરી, સાંજે લિંગનું અખ્યાન કહ્યું ભાઈ આમ તેમ જરા કહ્યું. પછી જો ભાઈ મૂકું, હું તો હવે બ્રાહ્મણનો છોકરો ખરો, ગણી તો કે હા મારે તમારે દક્ષિણા આપવી પડે, તો ભાઈ કોણે ના પાડી મેં.